જય જીનેન્દ્ર, બધાને આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લે.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો અજ્જાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એના છઠ્ઠો અધિકાર ઉપાદાન નિમિત્ત અથવા કારણ કાર્ય વ્યવસ્થા એના આધાર પર આપણે ઉપાદાન નિમિત્ત સંબંધ અથવા કારણ કાર્ય વ્યવસ્થા અથવા તો કોઈ પણ કાર્ય શેને કારણે થાય છે એની આખી વ્યવસ્થા સમજવાની આપણે કોશિશ કરી રહ્યા છે. ગત અનેક ક્લાસમાં આપણે ઉપાદાન નિમિત્ત એના ભેદ પ્રભેદ, એની પરિભાષાઓ, એના જુદા જુદા નામો, એના લક્ષણ અને કાર્ય થવામાં એમની ભૂમિકા, આ બધાની બહુ જ વિશેષમાં બહુ ડિટેલમાં આપણે આની ચર્ચા કરી છે. આપણે અત્યાર સુધી પ્રશ્નોત્તર માળામાં ક્વેશ્ચન નંબર 426 સુધી આપણે કવર થયું છે. આજે આપણે 427 થી લઈને આગળ આપણે 430 સુધી કદાચ કવર કરવાની કોશિશ કરશું, જે રીતે થશે એ પ્રમાણે. ચાલો થોડુંક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ છીએ. જો આ જે ચાર્ટ છે, આ ચાર્ટમાં આપણે જે કારણ કાર્ય વ્યવસ્થા એમાં આપણે જોયું હતું કે કાર્યની ઉત્પત્તિ શેને કારણે થાય છે, તો કાર્યની ઉત્પત્તિ શેને કારણે થાય છે તેમાં બે કારણો લાગુ પડે છે. એક કારણ છે નિમિત્ત કારણ અને બીજું કારણ છે ઉપાદાન કારણ. નિમિત્ત કારણ કોને કહે છે કે જે પદાર્થ સ્વયં તો કાર્યરૂપ નથી પરિણમતો, પણ જ્યારે કાર્ય થાય છે ત્યારે કાર્ય થતી વખતે એ પદાર્થની ત્યાં આજુબાજુમાં મોજૂદગી હોય છે અને લોકવ્યવહારમાં તેના પર અનુકૂળ હોવાનો આરોપ અપાય છે, એટલે એને ખાલી ઉપચારથી કારણ કહેવાય છે, ખરેખર એ કાર્યનું કારણ નથી. અને બીજું કારણ શું છે? ઉપાદાન કારણ. ઉપાદાન કારણમાં આપણે શું જોયું હતું કે એ પદાર્થ જે સ્વયં કાર્યરૂપે પરિણમે છે, જે સ્વયં જ કાર્યનો પૂરેપૂરો 100% કોન્ટ્રીબ્યુશન જે પદાર્થનું છે, એ પદાર્થ સ્વયં કયો પદાર્થ છે? ઉપાદાન કારણ છે. બરાબર? ઓકે. પછી આપણે શું જોયું હતું કે ઉપાદાન કારણના બે પ્રકાર છે. કયા બે પ્રકાર છે? પહેલું છે ત્રિકાળી ઉપાદાન અને બીજું છે ક્ષણિક ઉપાદાન. તો ત્રિકાળી ઉપાદાન કોને કહેવાય? જો દરેક દ્રવ્યમાં દર સમયે જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય એ દ્રવ્યની શક્તિ અનુસાર થાય છે કે દ્રવ્યની શક્તિથી બહારનું કાર્યમાં થઈ જાય છે? ફરીથી જેવી રીતના કે સમજો પાણી, પાણીમાં સમજો ક્યારેક આગ લાગી જાય, એવું પોસિબલ છે? એવું ક્યારેય પોસિબલ નથી. કેમ પોસિબલ નથી? કેમ કે પાણીની જે ત્રણેય કાળ, જે ત્રિકાળ શક્તિ છે, એ શક્તિ આગને બુઝાવવારૂપ શક્તિ છે. એનામાં આગ પ્રગટાવવારૂપ શક્તિ પાણીમાં છે જ નહીં. અને માટે જેવી પદાર્થની શક્તિ છે અથવા જેવી પદાર્થની ત્રણેય કાળની યોગ્યતા છે, એવું જ પદાર્થના પર્યાયમાં કાર્ય થાય છે. તો પદાર્થની એ શક્તિ, પદાર્થની એ ત્રણેય કાળની યોગ્યતા, એને કહેવાય છે ત્રિકાળી ઉપાદાન કારણ. એને શું કહેવાય છે? ત્રિકાળી ઉપાદાન કારણ. ત્રિકાળી ઉપાદાન શું છે? કે જે પણ પદાર્થમાં કાર્ય થઈ રહ્યું છે એ પદાર્થ કેવો છે? ત્રયાત્મક છે. કયો ત્રયાત્મક? ઉત્પાદ વ્યય ધ્રુવ્યાત્મક છે અથવા દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે. કોઈ પણ પદાર્થ ઉત્પાદ વ્યય ધ્રુવ સહિત છે અથવા કોઈ પણ પદાર્થ દ્રવ્ય ગુણ પર્યાય સહિત છે. તો આમાં જે ત્રણેય કાળ ટકનાર કમ્પોનન્ટ, ત્રણેય કાળ ટકનાર અંશ, જે ધ્રુવ અથવા તો દ્રવ્ય ગુણ, એને ત્રિકાળી ઉપાદાન કારણ કહેવાય છે. ખ્યાલ આવે છે? દરેકે દરેક પદાર્થ માટીમાં ઘડો બનવારૂપ શક્તિ હોવી, લોટમાં રોટલી બનાવવારૂપ શક્તિ હોવી. કેમ આપણે ઘઉંના જ લોટની રોટલી બનાવે છે? હા, કેમ આપણે ચણાના લોટને વણતા નથી? ચણાના લોટનો તો આપણે આમ કુડલા જેવું ઉતારીએ છે ને. કેમ? કેમ કે જેવી જે લોટની શક્તિ છે તેવું જ એમાં કાર્ય થઈ શકે છે. ખ્યાલ આવે છે ને? કેમ આપણે લાકડાને ઇલેક્ટ્રિકલ વસ્તુનું કામ કરવું હોય તો લાકડું વાપરીએ છીએ કે જેનાથી કરંટ ન લાગે? કેમ કે એવી એની શક્તિ છે કે એમાંથી કરંટ પાસ નથી થતો. ખ્યાલ આવે છે ને? તો પદાર્થની આવી ત્રણેય કાળરૂપ શક્તિ હોવી એને ત્રિકાળી ઉપાદાન કારણ કહે છે. અધ્યાત્મમાં કેવી રીતના લગાવશો? જીવને સુખી થવું છે તો સુખરૂપ શક્તિ કયા પદાર્થમાં છે? કે જીવના પોતાનામાં છે. જીવના પોતાનામાં એવી શક્તિ હોવી એ જીવનું ત્રિકાળી ઉપાદાન કારણ છે. અચ્છા, તો હવે બીજા પર આવો તો વર્તમાનમાં જીવ સુખી છે કે દુઃખી છે? દેટ ડિપેન્ડ ઓન એનું ક્ષણિક ઉપાદાન કારણ. ક્ષણિક ઉપાદાન કારણ શું છે? કે પદાર્થમાં ત્રણેય કાળ એ કાર્યરૂપ પરિણમવાની શક્તિ હોવા છતાં એ સમયે એ કાર્યરૂપ, એ પર્યાયરૂપ પદાર્થ પરિણમે છે કે નથી પરિણમતો, એ થવારૂપ પદાર્થની શક્તિ, તેને કહેવાય ક્ષણિક ઉપાદાન કારણ. ફરીથી, ક્ષણિક ઉપાદાન કારણ કોને કહે છે? જેવી રીતના માટીમાં ઘડો બનવારૂપ શક્તિ તો ત્રણેય કાળથી છે, પણ જ્યાં સુધી માટી ખેતરમાં પડી હોય તો કંઈ અચાનક ઘડો બની જતો નથી, એને કંઈક પ્રોસેસિંગ લાગે છે. ખ્યાલ આવે છે ને? જેવી રીતના સાકરમાં મીઠાશ કરવારૂપ શક્તિ તો ત્રણેય કાળ પડી છે, પણ ખેતરમાં શેરડીઓ હોય તો એનાથી આપણું દૂધ મીઠું થઈ જતું નથી, એ શેરડીઓને સાકર બનાવીને એને આપણે દૂધમાં નાખવી પડે છે, તો સાકર તો દૂધ ગળ્યું થાય છે. એવી જ રીતે જીવમાં સુખી થવાની શક્તિ તો અનાદિકાળથી છે, પણ એનાથી પર્યાયમાં જીવને સુખ થઈ જતું નથી. તો કેવી રીતના થાય છે? કે જીવ જ્યારે પોતાની પર્યાયને પોતાના સુખ સ્વભાવ તરફ વાળે અને એનો જ આશ્રય લે, એના પર ફોકસ કરે, એને પોતાના અનુભવમાં લે, તો જીવને વર્તમાન પર્યાયમાં પણ સુખ ઉત્પન્ન થાય છે. તો દરેક દ્રવ્યની વર્તમાન પર્યાયની યોગ્યતા કે જે કાર્યરૂપ પરિણમે એને કહેવાય છે ક્ષણિક ઉપાદાન કારણ. બરાબર, આટલું આપણે જોયું. હવે એના બે પ્રકાર પણ આપણે જોયા હતા, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય એટલે કે આગળનો પ્રોસેસ, અને તત્ સમયની યોગ્યતા એટલે દરેક પર્યાયની એ સમયે એ કાર્યરૂપ પરિણમવાની યોગ્યતા. હવે જો આપણે બે ક્લાસ પહેલા જોયું હતું કે સાધકતમ કારણ કોણ છે, આ બધા કારણોમાંથી આપણે કાર્ય કરવું હોય તો સાધકતમ એટલે સૌથી પહેલું કોને જમા કરશો? નિમિત્તને જમા કરશો કે ત્રિકાળી ઉપાદાનને જમા કરશો કે ક્ષણિક ઉપાદાનને તૈયાર કરશો? સૌથી પહેલું કાર્ય ક્ષણિક ઉપાદાનની યોગ્યતા, પાત્રતા તૈયાર થવી, તે જ સાધકતમ છે. એટલે સાધકતમ કોણ છે? તો ક્ષણિક ઉપાદાનની યોગ્યતા તે સાધકતમ છે. બરાબર, આપણે 421માં જોયું હતું. એના પછી લાસ્ટ ટાઈમ આપણે બે ત્રણ જુદા કોન્સેપ્ટ જોયા, અથવા બે ત્રણ જુદા શબ્દ જોયા. કયા જુદા શબ્દ જોયા? પહેલું આપણે જોયું સહકારી કારણ કોને કહે છે. સહકારી કારણ કોને કહે છે? તો જો સહકારી કારણ કોને કહે છે કે જ્યારે કાર્યરૂપ પરિણમવારૂપ બધી જ સામગ્રી મોજૂદ હોય તો એમાંથી જે સામગ્રી કાર્યમાં એક્ટિવલી કોન્ટ્રીબ્યુટ નથી કરતી પણ ત્યાં મોજૂદ છે એને સહકારી કહેવાય છે. સહકારી એટલે શું? આપણે ગુજરાતી શબ્દ પ્રમાણે પણ જોઈએ તો સહકારી એટલે સપોર્ટિંગ એક્સેસરીઝ, જે એડિશનલ વસ્તુઓ ત્યાં ઊભી છે તેને સહકારી કહેવાય છે. જો 424 માં પણ એ જ ક્વેશ્ચન પૂછ્યો છે ફરીથી, સહકારી કારણ કોને કહે છે? તો નિમિત્ત કારણને સહકારી કારણ કહે છે. કેમ? બાય ડેફિનેશન નિમિત્ત કોને કહેવાય? કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે પણ કાર્યની ઉત્પત્તિ વખતે ત્યાં હાજર હોય, ત્યાં મોજૂદ હોય, એટલે ત્યાં સહકારી તરીકે પ્રેઝન્ટ હોય. માટે સહકારી કારણ કયું છે? તો નિમિત્ત કારણ છે. એના પછી આપણે 423 માં એક બીજો શબ્દ જોયો હતો. કયો જોયો હતો? અન્વય કારણ કોને કહે છે? અન્વય કારણ કોને કહે છે? તો અન્વય કારણ પણ નિમિત્તને જ કહે છે. જો કેવી રીતના આપણે જોઈએ, આપણે સમયસાર ગ્રંથાધિરાજના આધારે શબ્દ જોયા હતા. અન્વય કોને કહેવાય? સાથે મળીને, જે વસ્તુ સાથે હોય તેને અન્વય કહેવાય, અને વસ્તુઓ જુદી જુદી થઈ જાય તો એને વ્યતિરેક કહેવાય. કે જેવી રીતના આપણે સમજો, આપણી પાસે ચાર પાળેલા કૂતરા છે, પેટ ડોગ્સ ચાર છે. આપણે સાથે મળીને કહીએ તો આપણે શું કહીએ? મારી પાસે ડોગ્સ છે. ખ્યાલ આવે? એસ લગાવી દઈએ, મારી પાસે પાલતુ ડોગ્સ છે, કૂતરાઓ છે. અને જુદા જુદા કહીએ તો મારી પાસે આ પણ છે, આ પણ છે, આ પણ છે, આ પણ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એને કહેવાય વ્યતિરેક, અને સાથે મળવું એને કહેવાય અન્વય. અહીંયા શું કહે છે? જ્યારે કાર્ય થઈ રહ્યું છે, એ કાર્ય થતી વખતે એ કાર્ય જે પદાર્થમાં થઈ રહ્યું છે એની સાથે રહેનાર બીજો પદાર્થ. ખ્યાલ આવ્યો કે નહીં? કયા રૂપમાં અહીંયા અન્વય રૂપ કારણ લખ્યું છે? કે જે પદાર્થમાં સ્વયમેવ કાર્ય થઈ રહ્યું છે એની સાથે રહેનાર બીજો પદાર્થ, તેને અન્વય રૂપ કારણ કહેવાય છે. તો કયો એવો પદાર્થ છે જે કાર્ય થનાર પદાર્થની સાથે હોય છે? એને નિમિત્ત કારણ કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જે પદાર્થમાં કાર્ય થાય એની સાથે આજુબાજુ બીજા પદાર્થો હોય, જે સ્વયં કાર્યરૂપ ન પરિણમે પણ કાર્યની ઉત્પત્તિ વખતે ત્યાં મોજૂદ હોય, એને નિમિત્ત કારણ કહેવાય છે, અથવા અન્વય કારણ પણ કહેવાય છે. બરાબર? આ આપણે જોઈએ. હવે જો આપણે બીજા શબ્દ પણ જોયા હતા, બીજા બે શબ્દ એ પણ આપણે જરા રિવાઇઝ કરી લઈએ. બીજા બે શબ્દ કયા જોયા હતા? એક જોયું હતું અંતરંગ કારણ, અને બીજું જોયું હતું બહિરંગ કારણ. ખ્યાલ આવે છે કે નહીં? અંતરંગ કારણ અને બહિરંગ કારણ, આ બે કેના પ્રકાર છે? આ અંતરંગ અને બહિરંગ એ બે નિમિત્ત કારણના પ્રકાર છે. ફરીથી, અંતરંગ કારણ અને બહિરંગ કારણ શેના પ્રકાર છે? નિમિત્ત કારણના પ્રકાર છે. જેવી રીતના અહીંયા આપણે નિમિત્ત કારણના બે ભેદ જોયા ને, એક જોયું ઉદાસીન નિમિત્ત અને બીજું જોયું પ્રેરક નિમિત્ત. ઉદાસીન કોને કહેવાય? કે એવા પદાર્થો કે કોઈ પદાર્થ પરિણમતું હોય, ઉપાદાન સ્વયં પરિણમતું હોય, તો આજુબાજુના એવા પદાર્થ કે જે ઈચ્છા પણ નથી કરતા અને ક્રિયા પણ નથી કરતા, તો એને ઉદાસીન નિમિત્ત કહેવાય છે. અને જે ઉપાદાન કાર્યરૂપ પરિણમતો હોય, તો આજુબાજુના એવા પદાર્થ કે કાં તો ઈચ્છાવાન હોય કાં તો ક્રિયાવાન હોય, તો એવા પદાર્થને પ્રેરક નિમિત્ત કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ કાર્યની ઉત્પત્તિમાં, ઉપાદાનની કાર્યની ઉત્પત્તિમાં બધા જ પદાર્થ નિમિત્તરૂપ છે. બરાબર? એવી જ રીતે જ્યારે ઉપાદાન પોતાનું કાર્ય કરતું હોય, તો અહીંયાના આજુબાજુના પદાર્થમાં નિમિત્તના બે પ્રકાર પડે છે. એક છે અંતરંગ નિમિત્ત અને બીજું છે બહિરંગ નિમિત્ત. હવે આનો શું મતલબ છે? જો જ્યારે ઉપાદાન કાર્યરૂપ પરિણમે છે, ઉપાદાન કાર્યરૂપ પરિણમે ત્યારે એવા પદાર્થો કે જેની મોજૂદગી નિયમથી હોય જ છે, ફરીથી ઉપાદાન જ્યારે કાર્યરૂપ પરિણમે તો એવા પદાર્થ જે ડેફિનેટલી ત્યાં હોય જ, એવા પદાર્થને અંતરંગ નિમિત્ત કારણ કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? અને જ્યારે કાર્ય થતું હોય ત્યારે એવા પદાર્થ જે ત્યાં મોજૂદ હોય પણ અથવા ન પણ હોય, ખ્યાલ આવે છે કે નહીં? જ્યારે કાર્ય થતું હોય ત્યાં એવા પદાર્થ કે ત્યાં હોય પણ ન પણ હોય, એને બહિરંગ નિમિત્ત કારણ કહેવાય છે. અંતરંગ નિમિત્ત ઇઝ અ મસ્ટ નિમિત્ત, બહિરંગ નિમિત્ત ઇઝ એન ઓપ્શનલ નિમિત્ત. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના જીવમાં રાગ દ્વેષ આદિ ભાવો થાય, તો ત્યાં કર્મમાં પણ એવી પરિસ્થિતિ થાય જ છે, ડેફિનેટલી થાય છે, તો એને અંતરંગ નિમિત્ત કારણ કહેવાય છે. જો અંતરંગ નિમિત્તથી એમ શબ્દ ન સમજતા કે એનું કાંઈ કાર્યમાં કોન્ટ્રીબ્યુશન છે, કાર્ય તો ઉપાદાનમાં પોતાની જ યોગ્યતાથી થઈ રહ્યું છે, રાગાદી ભાવ પોતાની રીતે જ જીવમાં થાય છે, પણ સાથે સાથે પેલું નિમિત્તનું પણ પરિણામ એવી રીતના જ જોવામાં આવે છે, એવો જ કો ઇન્સિડન્સ છે એમ સમજો, ખ્યાલ આવે છે ને? એને અંતરંગ નિમિત્ત કારણ કહેવાય છે. અને જ્યારે રાગાદી ભાવ જીવના થાય ત્યારે આજુબાજુ બહારની સામગ્રીઓ, કે ભાઈ ઘણીવાર બહુ ગરમી હોય તો જીવને ગુસ્સો આવી જાય, ઘણીવાર બહુ ઠંડી હોય તો એ જીવને ગુસ્સો આવી જાય, ખ્યાલ આવે છે કે નહીં? તો બહિરંગ કારણ તો કંઈ પણ હોઈ શકે, પણ જ્યારે જ્યારે જીવને ગુસ્સો આવે ત્યારે ત્યારે સામે ત્યાં દ્વેષ, જે ચારિત્ર મોહનીય, એ ચારિત્ર મોહનીયમાં ક્રોધ કશાય, ક્રોધ કર્મનો ઉદય ત્યાં હોય જ છે, ખ્યાલ આવે છે કે નહીં? તો આ આપણે જોયું અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્ત. ચાલો હવે આપણે આજે આગળ વધીએ છીએ. જો આપણે 423, 424 એના પછી 425 અને 26માં આપણે ખાલી બે એક ડાઉટ જોયા, જેને આપણે ફરીથી જોઈ લઈએ. જીવને બીજા દ્રવ્ય પર ઉપકાર કરે છે એવું કથન તત્વાર્થ સૂત્રોમાં આવે છે. એનો શું મતલબ? આ ઉપકાર શબ્દનો શું મતલબ? ઉપકાર એટલે ખરેખર કરતા નથી, ઉપકાર એટલે ખરેખર કરતા નથી, પણ ત્યાં મોજૂદ હોય છે, ત્યાં મોજૂદ હોય છે. એટલે જ્યારે બીજા દ્રવ્ય મોજૂદ છે ત્યારે જીવના પરિણામ થાય છે એવો ત્યાં કહેવાનો મતલબ છે. ઉપકાર એટલે સાથે ત્યાં મોજૂદ છે, બરાબર? એના પછી આપણે 426 પણ એક નાનકડો ક્વેશ્ચન જોઈ લીધો લાસ્ટ ટાઈમ. શું જોયું હતું? કે કાર્ય ઉપાદાન કારણ જેવું છે કે નિમિત્ત કારણ જેવું છે, રાઈટ? ક્વેશ્ચન શું છે? કાર્ય કેના જેવું છે? તો કાર્ય ઓલવેઝ ઉપાદાન કારણ જેવું હોય છે. કેમ ઉપાદાન કારણ જેવું હોય છે કાર્ય? કેમ કે ઉપાદાન કારણ એની જ તો પર્યાય ને કાર્ય કહે છે ને. ઉપાદાનની ડેફિનેશન શું છે? કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે, રાઈટ? ઉપાદાન જ એને કહેવાય કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે છે. તો કાર્ય કોના જેવું હોય? બાય ડેફિનેશન જ ઉપાદાન જેવું, ખ્યાલ આવે છે ને? અને નિમિત્ત કોને કહેવાય? કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે પણ જ્યારે કાર્ય થઈ રહ્યું હોય ત્યારે ત્યાં ઓબ્ઝર્વરની જેમ મોજૂદ છે. તો એ પદાર્થ એ પોતે કાર્યરૂપ નથી પરિણમતો ને, માટે કાર્ય નિમિત્ત જેવું નથી, બરાબર? ચાલો હવે આજથી આપણે એક નવો ક્વેશ્ચન લઈએ છીએ, આપણે આગળ વધીએ. 427 જો, 427માં શું કહે છે જો ધ્યાનથી સાંભળજો, ક્વેશ્ચન અટપટો છે થોડો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવ અને દ્રવ્ય કર્મ વચ્ચે જ હોય છે કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણરૂપ સંબંધ પણ તેમની વચ્ચે હોય છે? જોયું આ ભાષા થોડી અટપટી છે. અહીંયા શું કહે છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવ અને દ્રવ્ય કર્મ વચ્ચે જ હોય છે કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણરૂપ સંબંધ પણ તેમની વચ્ચે હોય છે? એટલે કે જીવ અને દ્રવ્ય કર્મ આ બે પદાર્થ છે, બરાબર? એ પદાર્થ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે કે ઉપાદાન અને નિમિત્ત સંબંધ પણ છે, ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતના અહીંયા ક્વેશ્ચન મૂક્યો છે. તો જો આન્સર શું કહે છે? બે પ્રકારના સંબંધ તેમની વચ્ચે હોય છે. ખાલી નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે જીવ અને કર્મ વચ્ચે એમ નથી, બે પ્રકારના સંબંધ હોય છે. જો સેકન્ડ પોઈન્ટ, જીવનું રાગાદી વિકારરૂપ પરિણમન તે જીવનું સ્વતંત્ર નૈમિત્તિક કાર્ય છે. દ્રવ્ય કર્મનો ઉદય તે પુદ્ગલ કર્મનું સ્વતંત્ર કાર્ય છે, તથા જીવના વિકારનું નિમિત્ત માત્ર ત્યાં પડે છે. જો જરા આપણે એક ડિટેલમાં પ્રોસેસ સમજીએ એટલે આપણને ક્લેરિફાઈ થઈ જાય. અહીંયા જો બે ઇન્ડિપેન્ડન્ટ પદાર્થ રહેલા છે, એક પદાર્થ છે જીવ અને બીજો પદાર્થ છે કર્મ. કયા છે? એક પદાર્થ છે જીવ અને બીજો પદાર્થ છે કર્મ. જો એક પદાર્થ છે જીવ, બીજો પદાર્થ છે કર્મ, બરાબર? હવે બે દ્રવ્ય છે ને, કર્મ એટલે પૂતગલ, કર્મ એટલે પૂતગલ દ્રવ્ય, અને જીવ એટલે જીવ દ્રવ્ય. તો જીવ દ્રવ્ય અને પૂતગલ દ્રવ્ય એ બે પદાર્થ છે, બે વસ્તુ છે, બરાબર. હવે બે વસ્તુના દ્રવ્ય ગુણ પર્યાયો છે, જીવના જીવના દ્રવ્ય ગુણ પર્યાય છે અને પૂતગલના પૂતગલ રૂપ દ્રવ્ય ગુણ પર્યાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જીવનું જે ત્રિકાળી ઉપાદાન, એ જીવનો દ્રવ્ય અને ગુણ ત્રિકાળી ધ્રુવ અંશ, બરાબર, એનું ત્રિકાળી ઉપાદાન. અને પૂતગલ પરમાણુ, એ પૂતગલ પરમાણુનું ત્રિકાળી ઉપાદાન એટલે એનો દ્રવ્ય અને એના ત્રિકાળી ગુણો, એનો ત્રિકાળી અંશ. એનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ગુણો છે ને પૂતગલમાં પણ, એના ત્રિકાળી અંશ, એનું ત્રિકાળી ઉપાદાન. જીવનું જ્ઞાન ચારિત્ર આદિ ગુણ સહિત એનું ત્રિકાળી ઉપાદાન, બરાબર. ઓકે, હવે આ પૂતગલ પરમાણુઓ વર્તમાન પર્યાયમાં કર્મરૂપે પરિણમ્યા. ફરીથી, આ પૂતગલ પરમાણુઓ વર્તમાન પર્યાયમાં કર્મરૂપે પરિણમ્યા છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો કોઈ પરમાણુ અનાદિકાળથી કર્મરૂપે નથી હોતા, પરમાણુ તો પરમાણુ છે, બરાબર. તો વર્તમાન કાળે તે કર્મરૂપે પરિણમ્યા છે, તે તેની પર્યાય થઈ, બરાબર. આ બાજુ જીવ, જીવના રાગાદી પરિણામ થયા, તો એ જીવના રાગાદી પરિણામ એ જીવની ચારિત્ર ગુણની વિકારી પર્યાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવના ચારિત્ર ગુણની વિકારી પર્યાય થયું, અને પૂતગલ પરમાણુઓનું વિકારી પરિણામ અને એ પણ, કેમકે પરમાણુ સ્વતંત્ર નથી ને, કર્મ થયો ત્યાં સ્કંદ થયો. તો પૂતગલ પરમાણુનું વિકારી પરિણામ તે કર્મ, જીવનું વિકારી પરિણામ તે રાગાદી, બરાબર. તો જીવ, જીવ દ્રવ્ય પોતાની પર્યાય રૂપે પરિણમે, પૂતગલ દ્રવ્ય પોતાની પર્યાય રૂપે પરિણમે. ખ્યાલ આવે છે કે નહીં? જો આ તો આપણે આખો પ્રોસેસ જોયો, આ પ્રોસેસમાં કેટલા કેરેક્ટર્સ છે જરા ધ્યાન આપ્યું. એક જીવનો ત્રિકાળી અંશ એટલે કે એના ત્રિકાળી દ્રવ્ય ગો, બરાબર. જીવની પર્યાયની યોગ્યતા, એ જીવની ક્ષણિક યોગ્યતા, અને જીવની ઈ જ પર્યાયમાં રાગાદિરૂપ કાર્ય, બરાબર. જીવનો ત્રિકાળી અંશ એનું ત્રિકાળી ઉપાદાન, જીવની પર્યાયમાં રાગાદિ રૂપે પરિણમવાની યોગ્યતા તે તેની ક્ષણિક, એનું ક્ષણિક ઉપાદાન, તત્સમયની યોગ્યતા, બરાબર. અને એ જ પર્યાયમાં રાગાદિરૂપ કાર્ય થવું, એ તો કાર્ય, બરાબર. હવે આ બાજુ જુઓ, પૂતગલ પરમાણુ એના દ્રવ્ય અને ગુણ એનો ત્રિકાળી અંશ, એની એ સમયની પર્યાયમાં કર્મરૂપે પરિણમવાની યોગ્યતા એનું ક્ષણિક ઉપાદાન, અને એ સમયે જ એ પર્યાયમાં કર્મરૂપે પરિણમવું તે તેનું કાર્ય. ખ્યાલ આવે છે કે નહીં? જોયું કે નહીં? આમાં વિશ્વમાં નિમિત્ત જેવા કોઈ પદાર્થ જ નથી. દરેકે દરેક પદાર્થ પોતાના ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાનથી કાર્યરૂપ પરિણમ્યા જ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આમાં નિમિત્ત ક્યાં આવ્યું જો એ સમજો, જો ધ્યાનથી સાંભળજો. જીવનું ત્રિકાળી ઉપાદાન એના દ્રવ્ય ગુણ, જીવની પર્યાયની યોગ્યતા તે તેની ક્ષણિક ઉપાદાન, અને એ પર્યાયમાં રાગાદિરૂપ કાર્ય. ઉદ્ગલ પરમાણુમાં દ્રવ્ય અને ગુણ એનું ત્રિકાળી ઉપાદાન, ઉદ્ગલ પરમાણુની વર્તમાન પર્યાયમાં રાગ કર્મરૂપે પરિણમવાની શક્તિ તે તેની ક્ષણિક ઉપાદાન, અને એ જ પર્યાયમાં કર્મરૂપે પરિણમવું તે તેનું કાર્ય. હવે જ્યારે જીવની પર્યાયમાં રાગાદિરૂપ કાર્ય થયું, ત્યારે પૂતગલની પર્યાયનું કર્મરૂપે પરિણમવારૂપ કાર્ય તેને નિમિત્ત હોવાનો આરોપ અપાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? જો જ્યારે, હવે આ જીવ પર આપણે વધારે ધ્યાન આપશું, તો જીવમાં એના દ્રવ્ય ગુણ એનું ત્રિકાળી ઉપાદાન, એની પર્યાયની યોગ્યતા તે તેનું ક્ષણિક ઉપાદાન, અને કર્મરૂપે રાગાદિ રૂપે પરિણમવું તે તેનું કાર્ય, બરાબર. જ્યારે જીવની પર્યાયમાં રાગાદિરૂપ કાર્ય થાય છે, ત્યારે પૂતગલની પર્યાયમાં કર્મરૂપે પરિણમવારૂપ કાર્ય એને નિમિત્ત હોવાનો આરોપ અપાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો, હવે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોને કહેવાય? કે પૂદગલની પર્યાયનું જે કાર્ય થયું કર્મરૂપે પરિણમ્યું એ નિમિત્ત, અને આ બાજુ જીવની પર્યાયમાં રાગાદિરૂપ પરિણમવું એ જે કાર્ય થયું એને નૈમિત્તિક કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જીવની પર્યાયમાં જે રાગાદિરૂપ કાર્ય થયું એને નૈમિત્તિક કહેવાય, પૂદગલની પર્યાયમાં કર્મરૂપે પરિણમવાળું કાર્ય થયું એને નિમિત્ત કહેવાય. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ત્યાં થયો, બરાબર? ઓકે, હવે બીજો સંબંધ શું કે છે? ઉપાદાન કારણ અને નિમિત્ત કારણરૂપ સંબંધ. તો આ બાજુ જીવમાં પોતે ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન એ ઉપાદાનરૂપ કાર્ય થયું કે નહીં? થાય છે કે નહીં? અને આ બાજુ કર્મમાં એ જો ફરીથી જીવમાં જે રાગાદી ભાવ થયા ને એ તો કાર્ય થઈ ગયું, પણ તો પણ ત્યારે પણ ત્રિકાળી ઉપાદાન એ જીવની યોગ્યતા, એની ત્રિકાળી યોગ્યતા, અને પર્યાયની યોગ્યતા એ ક્ષણિક ઉપાદાન. તો એ ઉપાદાન અને આ કર્મની પર્યાય, ઉદ્ગલની કર્મરૂપે થનારી પર્યાય, એમાં પણ સંબંધ છે કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? તો એમાં એ થનાર સંબંધને ઉપાદાન કારણ નિમિત્ત કારણ સંબંધ કહેવાય છે. ખ્યાલ આવ્યો? હવે જો વાંચીએ સેકન્ડ પોઈન્ટ. જીવનું રાગાદી વિકારરૂપ પરિણમન તે જીવનું સ્વતંત્ર નૈમિત્તિક કાર્ય છે, બરાબર? જીવમાં રાગાદી પર્યાય થઈ એ જીવનું સ્વતંત્ર કાર્ય છે, અને સમજો એને આપણે નૈમિત્તિક નામ આપ્યું. અને આ બાજુ શું થયું? અને દ્રવ્ય કર્મનો ઉદય, એટલે કે પૂદગલ પરમાણુઓમાં દ્રવ્ય કર્મરૂપ પરિણમવાની શક્તિ નહીં સોરી દ્રવ્ય કર્મરૂપે પરિણમ્યું એનું કાર્ય, એ દ્રવ્ય કર્મનો ઉદય એ પૂદગલનું સ્વતંત્ર કાર્ય છે. તો જીવનું સ્વતંત્ર કાર્ય રાગાદી રૂપે થવું, પૂદગલનું સ્વતંત્ર કાર્ય કર્મ રૂપે થવું. તો જ્યાં જીવમાં રાગાદી ભાવને આપણે નૈમિત્તિક કીધું, તો પૂદગલમાં કર્મરૂપે કાર્યને આપણે નિમિત્ત કહીએ છીએ. તો ત્યાં નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ બેસે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આગળ વાંચે થર્ડ પોઈન્ટ. હવે જો જીવના રાગાદી અજ્ઞાન ભાવ તે અશુદ્ધ ઉપાદાન કારણ છે, એટલે કે નિશ્ચય કારણ છે, અને કર્મનો ઉદય તે નિમિત્ત કારણ એટલે કે વ્યવહાર કારણ છે. જો અહીંયા શું કહે છે? જીવમાં જે એની ક્ષણિક ઉપાદાન રૂપ યોગ્યતા હતી, એ ક્ષણિક ઉપાદાન રૂપ યોગ્યતા શું હતી? કે એ પર્યાયમાં રાગાદી ઉત્પન્ન થવાની શક્તિ હોવી. તો એ પર્યાયમાં રાગાદી ઉત્પન્ન થવું અજ્ઞાન ભાવ, એ અજ્ઞાન ભાવ શું છે? એનું ઉપાદાન કારણ છે. એનું ઉપાદાન કારણ છે કે એ પર્યાયમાં એકચ્યુઅલી રાગાદી થાય એ કાર્યને માટે એની યોગ્યતા હોવી એ ઉપાદાન કારણ છે. અને આ બાજુ દ્રવ્ય કર્મમાં એ કર્મનો ઉદય નિમિત્ત કારણ છે. શેના માટે? કે પેલા જીવમાં રાગાદી ભાવ થવા માટે. ખ્યાલ આવે છે કે નહીં? જો હંમેશા દરેક દ્રવ્યમાં ત્રણ વસ્તુ યાદ રાખવી, દ્રવ્યની ત્રિકાળી યોગ્યતા, દરેક વસ્તુની વાત કરું છું, બે વસ્તુની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગશે, પણ કોઈ પણ એક વસ્તુની અંદર ત્રણ વસ્તુ યાદ રાખવી, એ વસ્તુની ત્રિકાળી દ્રવ્ય ગુણ રૂપ ત્રિકાળી યોગ્યતા, એ વસ્તુની પર્યાયમાં કાર્ય થવા રૂપ ક્ષણિક યોગ્યતા, અને ત્રીજું એ પર્યાયમાં કાર્ય થવું એનું કાર્ય. ખ્યાલ આવે છે ને? દરેક દ્રવ્યમાં ત્રણ વસ્તુ થઈ રહી છે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. એમાં ત્રિકાળી ઉપાદાન રૂપ યોગ્યતા પણ છે, એમાં ક્ષણિક ઉપાદાન રૂપ પરિણમવાની યોગ્યતા પણ છે, અને એમાં કાર્ય પણ થઈ રહ્યું છે દરેક સમયે. ખ્યાલ આવ્યો? દરેક વસ્તુમાં દરેક સમયે આ ત્રણ વસ્તુ છે, એક ત્રિકાળી યોગ્યતા, ક્ષણિક યોગ્યતા અને કાર્ય. હવે જ્યારે બે પદાર્થ છે એના કાર્ય કાર્ય વચ્ચે સંબંધ પાડવો હોય તો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? એક પદાર્થનું કાર્ય એ નિમિત્ત બને છે અને બીજા પદાર્થનું કાર્ય એને નૈમિત્તિક કહેવાય. નૈમિત્તિક એટલે કાર્ય. નૈમિતિક એટલે યોગ્યતા નહીં, કારણ નહીં, નૈમિતિક એટલે કાર્ય. અને જ્યારે બે પદાર્થમાં આરોપ આપવો હોય તો જે કાર્ય થયું એ કાર્યનું કારણ કોણ એક્ચ્યુઅલ, તો કે એ દ્રવ્યની એ સમયની ક્ષણિક ઉપાદાન રૂપ યોગ્યતા, બરાબર, એ નિશ્ચય કારણ. જે દ્રવ્યમાં કાર્ય થયું એટલે કે જે દ્રવ્યમાં પર્યાય થઈ, એ પર્યાયનું થવું એ કાર્ય, અને પર્યાયની થવાની યોગ્યતા એની શક્તિ એને કહેવાય નિશ્ચય કારણ અથવા ઉપાદાન કારણ. અને સામે બીજા પદાર્થ પર આરોપ આપવો, બીજા પદાર્થ પર આરોપ આપવો કે આ પદાર્થમાં પેલાને કારણે કાર્ય થયું, એને કહેવાય નિમિત્ત કારણ, એને કહેવાય વ્યવહાર કારણ, ખોટું કારણ. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આપણે થોડા વિસ્તારથી બે ત્રણ પોઈન્ટ દ્વારા આ પોઈન્ટને સમજી લીધો કે કોઈ પણ એટલે જીવ અને કર્મ એની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ કહી શકાય, ઉપાદાન નિમિત્ત કારણરૂપ સંબંધ પણ કહી શકાય. ઇનફેક્ટ જીવ અને કર્મની કોઈ પણ બે દ્રવ્ય વચ્ચે જ્યારે આવો આરોપ અપાય ત્યારે આવી રીતના બે સંબંધમાં ઘટિત થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આગળના પોઈન્ટ આપણે ફટાફટ ખાલી વાંચી જઈએ. અહીંયા સમયસાર ગ્રંથાધિરાજની ગાથા 164-165 એનું રેફરન્સ આપીને આપણને કહે છે. જો શું કહે છે? જીવનું રાગાદી વિકારરૂપ પરિણમન એ નિશ્ચયથી નિરપેક્ષ છે. દરેક દ્રવ્યનું પોતાના પર્યાયરૂપ પરિણમન એકચ્યુઅલી નિરપેક્ષ જ છે. એમાં ખાસ જીવના પર્યાયની યોગ્યતા પ્રમાણે એનું પરિણમન થાય છે. તત્વદ્રષ્ટિથી આત્મા જ્ઞાતા છે અને કર્મજ્ઞેય, જ્ઞેય એટલે શું? કે જાણવારૂપ પદાર્થ છે અને જીવ જાણનાર પદાર્થ છે. તેથી બંને વચ્ચે જ્ઞાતા જ્ઞેય સંબંધ છે. બંને વચ્ચે શું? જીવ તો જાણનાર જાણનાર પદાર્થ છે ને, તો જીવના જ્ઞાનની શક્તિ એવી છે કે લોકાલોક આખા ત્રણેય લોકના બધા જ પદાર્થને જીવ જાણી શકે છે. તો જીવના જ્ઞાન એની સાથે જ્ઞેય કોણ? કે આખા લોકાલોકના બધા જ પદાર્થ. તો જીવમાં અને બધા જ પદાર્થમાં જ્ઞાતા જ્ઞેય સંબંધ છે. પણ જે આવા જ્ઞાતા જ્ઞેયના સંબંધને ચૂકે છે તે જ જીવ રાગાદી વિકાર રૂપે પરિણમન કરે છે અને તેને દ્રવ્ય કર્મનો ઉદય નિમિત્ત માત્ર કારણ અર્થાત વ્યવહાર કારણ કહેવાય છે. જો જીવનું ખરું સ્વરૂપ તો જાણનાર 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 એવો જ્ઞાન સ્વરૂપી પદાર્થ છે. પણ જે જીવને જ્ઞાન સ્વરૂપી ન જાણીને કર્તાપણાનો બોજો લઈને ફરે છે, કરી કાંઈ શકતો નથી, કેમકે પદાર્થની સીમા જ એવી છે કે જાણનાર જ રહે છે, પણ તો પણ કર્તાપણાનો જો બોજો લઈને ફરે છે તો ત્યારે તેને વ્યવહારથી પેલા કર્મનો નિમિત્ત કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો આગળ જઈએ, હવે આપણે 428 ક્વેશ્ચન લઈએ છીએ. 428 જો આ પણ એક નવો સરસ ક્વેશ્ચન છે, સમજવા લાયક છે. શું કહે છે? સાક્ષાત અને પરંપરા કારણ કોને કહે છે? સાક્ષાત અને પરંપરા કારણ કોને કહે છે? તો ઉપાદાન કારણને સાક્ષાત કારણ કહે છે અને નિમિત્ત કારણને પરંપરા કારણ કહે છે. ફરી ઉપાદાન કારણને સાક્ષાત કારણ કહે છે અને નિમિત્ત કારણને પરંપરા કારણ કહે છે. કેવી રીતે? જો આપણે પ્રોસેસ જે આખો સમજ્યા ને, આખો વસ્તુ સ્વભાવનું જે પરિણમન જે આપણે સમજ્યા એ તો એવું ને એવું જ છે, એમાં કાંઈ ફરક નથી. પણ કહેવા માટે કેટલા બધા જુદા જુદા શબ્દથી સમજાવવામાં આવે છે. જો આપણે જોયું સહકારી કારણ, અન્વય કારણ, અંતરંગ બહિરંગ કારણ, હવે અહીંયા વળી એક નવો શબ્દ નાખ્યો કે સાક્ષાત અને પરંપરા કારણ. ખ્યાલ આવે છે? જૈન ધર્મનો એકમાત્ર સિદ્ધાંત એક લાઈનમાં કેવો હોય તો શું કહીએ? કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ જ કરી શકતું નથી, બરાબર. હવે જ્યાં જીવ આટલા માત્રથી સમજતો નથી તો પછી આવી રીતના જુદા જુદા શબ્દથી જીનેન્દ્ર ભગવાન આપણને સમજાવે છે, આચાર્ય ભગવાન આપણને સમજાવે છે. જો અહીંયા શું કહે છે? સાક્ષાત કારણ કોને કહેવાય? કે ઉપાદાન કારણ, એટલે કે જે પદાર્થમાં કાર્ય થયું, જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમ્યો એ પદાર્થને સાક્ષાત કારણ કહેવાય છે. એ તો સિમ્પલ છે ને, એમાં કઈ વાંધો નથી કે સાક્ષાત કારણ કોને કહેવાય, કે જે પદાર્થ કાર્યરૂપ પરિણમ્યો એને સાક્ષાત કહેવાય. ક્વેશ્ચન તો એ છે કે ભાઈ નિમિત્તને પરંપરા કારણ શું કામ કીધું? એટલે કે એનો મતલબ નિમિત્ત કંઈક તો કરે છે ને, ભલે હમણાં નથી કરતો, પરંપરાએ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈને એવો જો પ્રશ્ન ઉભો થાય તો એ પ્રશ્ન ખોટો છે, કેમ કે નિમિત્ત પરંપરાએ પણ કાંઈ કરતું નથી. એકચ્યુઅલી તો નિમિત્ત સાક્ષાત તો કાંઈ કાર્યમાં કોન્ટ્રીબ્યુશન નથી કરતું, પરંપરાએ પણ નિમિત્ત એકચ્યુઅલી કાંઈ કોન્ટ્રીબ્યુશન નથી કરતું. પણ અહીંયા કઈ અપેક્ષાએ વાત કરે છે જો એ સમજાવવા માટે આપણે અહીંયાથી આગળ વાંચીએ છીએ. જો આ મોક્ષ માર્ગ પ્રકાશક પાનું 332 એના રેફરન્સથી અહીંયા લે છે, શું કહે છે? એ ચાર લક્ષણ, કયા ચાર લક્ષણ કીધા? આ જે પેરેગ્રાફ છે ને એની ઉપર જ કીધું કે ભાઈ જેને મોક્ષ માર્ગ સાધવો હોય અથવા જેને પોતાના સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ કરવી હોય તેણે ચાર લક્ષણને સાધવું જોઈએ. કયા ચાર લક્ષણ? કે દેવગુરુ ધર્મનું શ્રદ્ધાન હોવું જોઈએ એને સૌથી પહેલા, પછી એને સાત તત્વોનું સાચું શ્રદ્ધાન હોવું જોઈએ, સ્વ અને પર પદાર્થનું શ્રદ્ધાન એટલે કે ભેદ વિજ્ઞાન હોવું જોઈએ, અને ચોથું આત્મશ્રદ્ધાન એટલે કે પોતાના આત્માનો અનુભવ હોવો જોઈએ. જેને આ ચાર લક્ષણ હોય છે એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. હવે એના પછીના પેરેગ્રાફમાં શું કહે છે? કે આ ચારેય લક્ષણ મિથ્યા દ્રષ્ટિને આભાસ માત્ર હોય છે. આભાસ માત્ર એટલે કે એને અનુમાન જે મિથ્યા દ્રષ્ટિને થાય કે હા કદાચ આવું હશે, સાચા દેવશાસ્ત્ર ગુરુ કદાચ આવા હશે, સાત તત્વોનો સાચો મતલબ કદાચ આવો હશે. ખ્યાલ આવે છે કે નહીં? હવે જે સાવ અન્ય ધર્મી કે આમ રસ્તે ચાલતા મિથ્યા દ્રષ્ટિ છે એને તો આના નામ બી ના ખબર હોય, સાત તત્વોના નામ એ ના ખબર હોય ને એનો ભાવ એ ના ખબર હોય. ખ્યાલ આવે છે કે નહીં? પણ જે હવે જૈન ધર્મમાં આવ્યા છે અને જેણે શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કર્યો છે ને આ શબ્દ સાંભળ્યા છે, આ શબ્દ કાને પડ્યા અને કાને પડીને હવે જે પોતાના આત્માના અનુભવની કોશિશ કરી રહ્યા છે, જે આગળ વધવાની કોશિશ કરે છે, પણ હજી પણ જ્યાં સુધી આત્માનો અનુભવ નથી થયો ત્યાં સુધી આ બધાનું સ્વરૂપ આભાસ માત્ર છે. ખ્યાલ આવે છે ને? આભાસ એટલે કે અનુમાન માત્ર છે, તથા સમ્યક દ્રષ્ટિને સાચા હોય છે. જે સમ્યક દ્રષ્ટિ છે એને આ સાચા કારણ છે, સાચા અનુભવ છે આના. ખ્યાલ આવે છે ને? કે આભાસ માત્ર છે તે નિયમ રહિતપણે સમ્યક્તોના પરંપરા કારણ છે, તથા સાચા તે નિયમરૂપ સમ્યક્તોના સાક્ષાત કારણ છે. જો અહીંયા શું કહે છે? જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ સમ્યક દ્રષ્ટિ જીવને સાચા દેવશાસ્ત્ર ગુરુ એનું પણ શ્રદ્ધાન પાક્કું છે, સાત તત્વોનું શ્રદ્ધાન પાક્કું, સ્વ પરનું શ્રદ્ધાન પાક્કું, આત્મતત્વનું શ્રદ્ધાન પાક્કું. શ્રદ્ધાન એટલે કેવું? ખાલી ભાઈ બધા પરિભાષા સમજી ગયા, બધા શબ્દ સમજી ગયા એટલું નહીં, સાથે અંદર ભાવોમાં એમને અનુભવ થયો છે આત્માનો, તો એવા કારણ તે સાચા છે, નિયમરૂપ છે, સાક્ષાત સમ્યક દર્શનનું કારણ છે. ખ્યાલ આવે છે કે નહીં? જે જીવને અંદર આત્માનો અનુભવ થયો એ આત્માનો અનુભવ કારણ અને સમ્યક એનું શ્રદ્ધાન પલટી જવું, એનું શ્રદ્ધાન બદલવું અને હવે આ જ હું છું એવી દ્રઢ શ્રદ્ધા અંદરથી બેસી જવી એ એનું સાક્ષાત કાર્ય છે. કેમ કે અંદર આત્માનો અનુભવ એ ઉપાદાન, ક્ષણિક ઉપાદાન. જીવમાં ત્રણેય કાળ આવી શ્રદ્ધા હોવાની શક્તિ તો છે જ, એ ત્રિકાળી ઉપાદાન. એ સમયે એ આત્માનો અનુભવ કરવાની, અનુભવ થયો એ અનુભવ કરવાની યોગ્યતા એનું ક્ષણિક ઉપાદાન કારણ, અને એ સમયે એ રૂપે પરિણમી જવું તે તેનું ક્ષણિક ઉપાદાન કારણ, એનું સોરી ક્ષણિક ઉપાદાન નહીં, એનું કાર્ય. સમ્યક દર્શન રૂપે પરિણમી જવું તે જીવનું કાર્ય. તેમાં આત્માનો અનુભવ એ સાક્ષાત કારણ, નિયમરૂપ કારણ, અને સમ્યક્તોનું પરિણમવું એ કાર્ય. બરાબર? ચલો આ તો માન્ય છે, આટલું તો સમજાઈ ગયું. હવે મૂળ મુદ્દો ક્યાં ઉભો થાય છે? કે આ આભાસ માત્ર જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, મિથ્યા દ્રષ્ટિ જીવે સમજો શાસ્ત્ર જ્ઞાન કર્યું છે, શાસ્ત્ર જ્ઞાનના આધારે પણ એને સાચા દેવશાસ્ત્ર ગુરુની પરિભાષા ખબર પડી ગઈ, સાત તત્વ જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિદ્રા મોક્ષ, જ્ઞાન સ્વરૂપી આત્માને જીવ તત્વ કહેવાય છે, જીવ સિવાય સર્વ અન્ય પદાર્થને અજીવ તત્વ કહેવાય છે, બધી જ પરિભાષા એને આવડી ગઈ, ખ્યાલ આવે છે ને. એનાથી પણ આગળ જો આ જ્ઞાન થઈ રહ્યું છે ને, એ જ્ઞાન થઈ રહ્યું છે તે હું જીવ દ્રવ્ય છું, જીવ તત્વ છું, અને મારા સિવાય અન્ય બધા જ પદાર્થો, આ રૂમાલ, આ પુસ્તક, આ બધા પદાર્થ કયા પદાર્થ છે? અજીવ પદાર્થ છે, માટે એ હું નથી. એમ સ્વ પરનું સાચું શ્રદ્ધાન, ખ્યાલ આવે છે કે નહીં? આ જો આ બધું શ્રદ્ધાન સાચું છે, પણ હજી જીવ મિથ્યા દ્રષ્ટિ છે એટલે શું તકલીફ છે? કે ભાઈ આત્મશ્રદ્ધાન, હજી જેવો આત્માનો પોતાનો અનુભવ હોવો જોઈએ, જે એમ કહેવાય ને વેદનરૂપ અનુભવ, હજી તો એણે આત્માનું અનુમાન કર્યું છે. હજી તો જીવે આત્માનું અનુમાન કર્યું છે કે જો આ બધું જ્ઞાન થઈ રહ્યું છે ને, એવો જીવ હું છું. પણ હજી પણ પર્યાયથી પોતાનું માપ કરે છે જીવ, હજી પણ પર્યાયથી પોતાનું માપ કરે, જો આ પર્યાય જે જ્ઞાનની કહે ને એવો હું છું. અરે અંદર જ્ઞાન સ્વભાવ પડ્યો છે, એમાંથી આ પર્યાય નીકળે છે, એમ કેમ વિચાર નથી કરતા? ખ્યાલ આવે છે કે નહીં? તો જે આવો વિચાર કરીને પોતાને અંદર જ્ઞાન સ્વરૂપી જ માને, એ સમ્યક દ્રષ્ટિ થાય છે. પણ હજી જે એમ નથી માનતો, એ તો મિથ્યા દ્રષ્ટિ છે, તો એને આવા શ્રદ્ધાન આભાસ માત્ર છે. આભાસ માત્ર એટલે શું છે? કે એને હજી અનુમાનમાં છે, ખ્યાલ આવે છે ને. તો એ અનુમાન માત્ર જે છે, એને સમ્યક તો થાય પણ છે પાછળથી, અને નથી પણ થતું, ખ્યાલ આવે છે ને. તો નિયમ રહિત કીધા, એમ નિયમ રહિત કીધા. અને બીજા કેવા કહેશે કે પરંપરા કારણ. હવે જો પરંપરા કારણ છે એટલે શું? કે ભાઈ આવો જ અનુમાન કર્યા કરે તો અમુક ટાઈમ પછી એને અનુભવ થઈ જાય, એમ નહીં. આવો જે અનુમાનથી એને આત્માને જાણ્યો, મિથ્યા દ્રષ્ટિ જીવે, એનાથી પણ આગળ વધીને હવે પોતાના આત્માનું સાચું શ્રદ્ધાન કરે, અને આ અનુમાનને પણ મૂકી દઈને પોતાના આત્માનો સાચો અનુભવ કરે, ત્યારે એ જે એનું વ્યવહાર કારણ હતું, અત્યાર સુધી આભાસ માત્ર હતું, એ આભાસ દૂર થયું, હવે અનુભવ થયો, એટલે હવે એ નિયમરૂપ કારણમાં આવ્યો, હવે સાક્ષાત કારણમાં આવ્યો, અને એને અનુભવ થયો, ખ્યાલ આવે છે ને. એટલે નિમિત્તને પરંપરાએ કારણે કીધું છે, પણ પરંપરા કારણ કઈ રીતે? કે નિમિત્તનો પણ ત્યાગ કરીને જ્યારે ઉપાદાનને ગ્રહણ કરે, ત્યારે એને અનુભવ, ત્યારે એને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. જો બીજું એક્ઝામ્પલ લઈએ, મિથ્યા દ્રષ્ટિના રાગના અંશથી અનેક દોષની પરંપરા થાય છે. મિથ્યા દ્રષ્ટિનો શુભ રાગ સર્વ અનર્થોની પરંપરાનું કારણ છે. જો શું કહે છે અહીંયા, મિથ્યા દ્રષ્ટિ જીવને જે શુભ કે અશુભ રાગ થયા, ખ્યાલ આવે છે કે નહીં? શુભ કે અશુભ રાગ થયા તો એ શુભ રાગના ફળમાં એને પુણ્ય બંધાયા, અશુભ રાગના ફળમાં એને પાપ ભાવ બંધાયા. હવે જયારે પુણ્ય બંધાયા તો પુણ્યનો ઉદય પણ આવશે, એ પાછળથી આવશે ને. અને જે પાપના ભાવ થયા, જે અશુભ ભાવ થયા, તો એને પાપ કર્મ બંધાયા, તો એનો પણ ઉદય પાછળથી આવશે ને. હવે સમજો, જયારે ઉદય આવ્યો, એ ઉદય આવતા વખતે બહારના સંયોગો, પુણ્ય હશે તો બહુ સારા હશે, પાપ હશે તો બહુ ખરાબ હશે, પણ ત્યારે જીવના પરિણામ, જીવના ભાવ, એ કઈ બહારના સંયોગ પર ડિપેન્ડન્ટ નથી. માટે અત્યારના વર્તમાનના શુભ અશુભ ભાવને ભવિષ્યના શુભ અશુભ ભાવનું સાક્ષાત કારણ ન કીધું, તો શું કીધું? પરંપરા કારણ કીધું. પરંપરા એટલે શું? કે વાસ્તવમાં એ કારણ નથી, ઉપચારથી ખાલી કહેવાય છે, ખ્યાલ આવે ને. પરંપરા એટલે નિમિત્ત કારણ, વાસ્તવમાં કારણ નથી, ઉપચારથી એમ કહેવાય છે. જો આગળ વાંચીએ, થર્ડ પોઈન્ટ, જો આ 85 સંગ્રહની, આ ઉપરનો પોઈન્ટ 85 સંગ્રહમાંથી લીધો, હવે આ નીચેનો પોઈન્ટ એ આપણને સમયસારની ગાથામાંથી, અરે સોરી, દ્વાદશાનું પ્રેક્ષા જે કુનકુંદાચાર્ય એમાંથી લે છે. જો શું કહે છે, કર્મનો આશ્રય કરનારી ક્રિયાથી પરંપરાએ પણ નિર્વાણ પ્રાપ્ત થઈ શકતું નથી. જે જીવ કર્મનો આશ્રય કરે છે, કર્મનો બંધ કરે છે, એવી ક્રિયાઓથી એવી ક્રિયાઓ કર્યા જ કરે જેવી રીતના આપણે પૂજા ભક્તિ કરવાથી ભાઈ તમારું કલ્યાણ થશે. તો ભક્તિ તમે કર્યા જ કરો તો એક દિવસ તો તમારું કલ્યાણ થઈ જશે કે નહીં? એવું ક્યારેય થતું નથી. કેમ થતું નથી? કેમ કે એવા ભાવથી શુભ ભાવ જ બંધાય છે, શુભ ભાવથી પુણ્ય જ બંધાયા કરે છે. અને પુણ્ય બંધાવાથી તો ભલે તમને પુણ્યના ફળમાં દેવગતિ મળી જશે, એનાથી વિશેષ શું થશે? છેવટે તો પુણ્ય અને પાપ એ બે સંસાર ચક્રના જ બે પાયા છે, બે સંસારમાં જ ફરાવનાર છે. માટે સંસારમાં ભટકવાના કારણરૂપ આશ્રમને નિંદ્ય જાણો. જો આગળ જયસેન આચાર્ય કૃત સમય સારા મતિશ્રુત અવધિ મન પર્યાય કેવળ જ્ઞાનના ભેદરૂપ કેવળ જ્ઞાનના અભેદરૂપ સાક્ષાત મોક્ષ કારણ છે. આ બધા જ્ઞાન છે એ જ્ઞાન સ્વરૂપ આત્મા જ સાક્ષાત મોક્ષનું કારણ છે. અને તીર્થંકર પ્રકૃતિ આદિ એ પરંપરાય નિર્વાણનું કારણ છે. કેમ કે તીર્થંકર પ્રકૃતિથી કોઈને નિર્વાણ પ્રાપ્ત થતું નથી, પણ જે નિર્વાણને પ્રાપ્ત કરે છે એવા જીવોને તીર્થંકર પ્રકૃતિ કદાચ જોવામાં આવે છે, માટે એને પરંપરાય કારણ કહી દીધું. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આવી રીતના આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સથી આપણે જોયું. હવે આપણે આગળનો ક્વેશ્ચન લઈએ છીએ. આગળનો ક્વેશ્ચન એના ઉપર જ છે, એટલે આપણે એને એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ. જો ધ્યાનથી સાંભળજો, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે સમ્યક દ્રષ્ટિનો શુભ ભાવ તે પરંપરાય ધર્મનું કારણ છે. એમ શાસ્ત્રમાં કેટલીક જગ્યાએ કહેવામાં આવે છે, તો તેનો શું અર્થ છે? ખ્યાલ આવે છે ને? અથવા જો ઘણીવાર એમ પણ કહેવામાં આવે કે આત્માનો અનુભવ કરવો તે સાક્ષાત સમ્યક દર્શન અથવા મોક્ષનું કારણ છે, અને દેવ શાસ્ત્ર ગુરુની સાચી શ્રદ્ધા કરવી તે પરંપરાય મોક્ષનું કારણ છે, પરંપરાય એ સુખનું કારણ છે. ખ્યાલ આવે છે ને? તો એનો મતલબ શું છે? એનો મતલબ એમ છે કે ખરી રીતે જે સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરે છે એના પછી પરંપરા, એટલે શું કે એને એ સાચા દેવશાસ્ત્ર ગુરુના સંબંધથી આગળ સાચા આત્માનું શ્રદ્ધાન થાય જ છે. અને આત્માનું શ્રદ્ધાન થાય છે ત્યારે એને સાક્ષાત કારણ મળે છે, તો એ સુખી થાય છે. ખ્યાલ આવે છે? પરંપરા કારણથી કોઈ ડાયરેક્ટ સુખી થતું નથી. પરંપરા કારણને છોડીને સાક્ષાત કારણને ઉપલબ્ધ કરે ત્યારે જઈને જીવનું કાર્ય, કોઈપણ દ્રવ્યનું કાર્ય થાય છે. જો અહીંયા 429 નો આન્સર શું આપે છે વાંચી લો. સમ્યક દ્રષ્ટિ જીવો, જો આ મોક્ષ શાસ્ત્ર, આ ગુજરાતી મોક્ષ શાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્ર એનો અધ્યાય 7મો, એની ભૂમિકામાં આ ચર્ચા આપી છે, ત્યાંથી રેફરન્સ તમારે વાંચવું હોય તો વાંચજો. જો આગળ શું કહે છે, સમ્યક દ્રષ્ટિ જીવો પોતાના સ્વરૂપમાં જ્યારે સ્થિર રહી શકતા નથી, જ્યારે સમ્યક દ્રષ્ટિ શ્રાવક મુનિરાજ સમ્યક દર્શન પછી ઉપર બધા ખ્યાલ આવે છે ને, તો એવા જીવો જ્યારે પોતાના આત્મામાં હવે અનુભવમાં સ્થિર રહી શકતા નથી અને બહાર આવી જાય છે, એમનો ઉપયોગ બહાર આવી જાય છે, તો હવે બહાર આવી જાય તો શું કરે? ખ્યાલ આવે છે કે નહીં? જો અંદર સ્થિર રહી શકતા નથી ત્યારે રાગ દ્વેષ તોડવાનો પુરુષાર્થ કરે છે. જ્યારે ઉપયોગ બહાર પણ આવી જાય તો ત્યારે પાછો રાગ દ્વેષ તોડીને પાછા આત્માના અનુભવમાં જવાનો પુરુષાર્થ કરે છે. પણ તે પુરુષાર્થ નબળો હોવાથી અશુભ ભાવ ટળે છે અને શુભ ભાવ રહી જાય છે. જો જ્યારે શુભ અને અશુભ બેવ તોડવાનો પ્રયત્ન કરે પણ હજી આત્મામાં ડૂબી ન શકે તો કંઈક તો ભાવ થશે કે નહીં? અશુભ ભયા ગયા, શુદ્ધ થતા નથી, તો શું થશે કે ભાઈ શુભ ભાવ રહી જાય છે. તેઓ તે શુભ ભાવને ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી. જેવી રીતના કે મુનિરાજ આત્માના અનુભવમાં જવાની કોશિશ કરે પણ જો ન જઈ શકે તો શું કરે કે ભાઈ ઉપયોગ બહાર આવી જાય તો શાસ્ત્ર આદિની રચના કરે છે, કીર્તંકર ભગવાનની સ્તુતિ ભક્તિ આદિ કરે છે. આપણે શ્રાવક શું કરીએ કે ભાઈ આત્માના અનુભવમાં જવાની કોશિશ કરીએ સામાયિક આદિના કાળમાં, પણ ન જઈ શકીએ તો શું કરીએ કે ભાઈ આપણે પણ તીર્થંકર આદિ ભગવાનની સ્તુતિ કરીએ છીએ, ખ્યાલ આવે છે કે નહીં? તો આ બધા શુભ ભાવ છે. એ શુભ ભાવને સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ધર્મ જાણતા નથી, પણ તેને આશ્રવ જાણીને ટાળવા માંગે છે, ખ્યાલ આવે છે કે નહીં? એ સ્તુતિ આદિ કરે છે પણ એને પણ છોડીને આત્મામાં લીન થવા માંગે છે. તેથી જ્યારે તે શુભ ભાવ ટળી જાય ત્યારે જે શુભ ભાવ ટળ્યો તેને શુદ્ધ ભાવ ધર્મનું પરંપરા કારણ કહે છે, ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના આપણે દાદરા ચડતા હોય તો દાદરા ચડે તો નીચેનો દાદરો છોડીને ઉપરનો દાદરો આપણે પગ મૂકીએ છીએ, ખ્યાલ આવે છે કે નહીં? નીચેનો દાદરો છોડો નહીં અને ઉપરનો દાદરો એ પકડવા માંગો તો ક્યારે આગળ ન વધી શકો, ખ્યાલ આવે છે કે નહીં? એટલે નીચેનો છોડ્યો અને ઉપરનો ગ્રહણ કર્યો તો એમ કહેવાય કે ભાઈ નીચેનો જે દાદરો હતો એ ઉપરના માટે પરંપરાએ કારણ થયો. પરંપરા એટલે શું? પરંપરા એટલે કે એકચ્યુઅલી એને છોડીને તમે આગળ ગયા એટલે એને પરંપરા કહેવાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? શુભ ભાવથી ધર્મ પરંપરાએ પ્રાપ્ત થાય છે. એનો મતલબ શું? કે શુભ ભાવ છોડશો, આત્માનો અનુભવ કરશો ત્યારે ધર્મ પ્રાપ્ત થશે, ખ્યાલ આવે છે કે નહીં? તો શુભ ભાવ ટળ્યો, શુદ્ધ ભાવ થયો માટે શુભ ભાવને પરંપરાએ કારણ કહે છે. સાક્ષાત કારણ કોને કહેવાય? સાક્ષાત કારણ તો શુદ્ધ ભાવને જ કહેવાય છે. આગળ વાંચીએ. સાક્ષાતપણે તે ભાવ શુભાશ્રવ હોવાથી બંધનું કારણ છે. આ શુભ ભાવ છે ને એ સાક્ષાત તો બંધનું કારણ છે. પરંપરાએ ધર્મનું કારણ કીધું એનો મતલબ કે એ શુભ ભાવ છોડીને ધર્મ થશે, કેમકે સાક્ષાત તો એ આશ્રવનું કારણ છે. અને જે બંધનું કારણ હોય તે સંભરનું કારણ થઈ શકે નહીં. જે પોતે જ આશ્રવનું કારણ છે ધર્મનું કારણ કેવી રીતના હોય, ખ્યાલ આવે છે કે નહીં? પોતાની પ્રજ્ઞાના અપરાધથી એટલે કે પોતાના જ્ઞાનના અપરાધથી શાસ્ત્રના અર્થને તથા આગળ પાછળની ગાથાઓની સંધિને નહીં સમજનારાઓ જીવની અવસ્થામાં રાગાદી થવા સંબંધમાં સ્ફટિક દ્રષ્ટાંત દ્વારા કહે છે. જો અહીંયા શું કહે છે, આ બે સેન્ટન્સ મળી ગયા લાગે છે એક સાથે. કહેવા શું માંગે છે કે આ જીવ શું કરે છે કે પોતાના જ્ઞાનના પોતાની પ્રજ્ઞાના અભાવના કારણે અપરાધના કારણે એટલે કે પોતાની મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે શાસ્ત્રના આગળ પાછળની ગાથાઓમાં શું કોન્ટેક્સ્ટ આવે છે એ તો જોતા નથી. અને એક ઇન્ડિવિજ્યુઅલ ગાથાનો રેફરન્સ આપીને કે જો આમાં તો કીધું છે, એવી રીતના ક્યારે લેવું નહીં. એક શાસ્ત્ર મુનિરાજ જયારે લખે તો મુનિરાજ તો ફ્લોમાં લખે છે કે નહીં? તો ફ્લોમાં આગળ પાછળ શું કહેવા માંગે છે, આખા ચેપ્ટરનો શું ઇન્ટેન્ટ છે મુનિરાજનો, હા આખા ચેપ્ટરમાં એમનો ઉદ્દેશ શું છે, શું કહેવા માંગે છે, અને પછી એ ગાથામાં શું કહે છે, એ બધું સમજીને શાસ્ત્રનો અર્થ સમજવો જોઈએ, ખ્યાલ આવ્યો? જો હવે આગળની ગાથાનો અહીંયા પ્રીફેઝ આપે છે કે જીવની અવસ્થામાં રાગાદી થવા એ સંબંધમાં સ્ફટિકના દ્રષ્ટાંત દ્વારા પ્રરૂપણા કરે છે. ક્વેશ્ચન શું છે, 430 આપણે લઈ લઈએ. ક્વેશ્ચન નંબર 430, શ્રી સમયસારના બંધ અધિકાર ગાથા 278-289માં કહ્યું છે કે સ્ફટિક સ્વભાવથી શુદ્ધ હોવા છતાં લાલ વગેરે રંગના સંયોગથી લાલાદિરૂપ કરાય છે. જે સ્ફટિક હોય ને, સ્ફટિક એટલે કે એવો ડાયમંડ, એવું રત્ન, આમ તો ટ્રાન્સપેરન્ટ હોય પણ એને તમે લાલ કપડા ઉપર મૂકો તો એ લાલ કલરનો દેખાય. એ સ્ફટિક, એની ઉપર તમે લાલ લાઇટ નાખો તો લાલ દેખાય છે, ખ્યાલ આવે છે કે નહીં? એ એક્ઝામ્પલ લીધું. સિદ્ધાંત શું કહે છે, તેમ આત્મા સ્વભાવથી શુદ્ધ હોવા છતાં અન્ય દ્રવ્ય વડે રાગી કરાય છે એમ કીધું છે. જેવી રીતના સ્ફટિક છે, એ સ્ફટિકને તમે લાલ લાઇટ નાખો તો લાલ થઈ જાય છે, એવી રીતના આત્મા અહીંયા કર્મનો ઉદય આવે તો એ પણ રાગી થઈ જાય છે. એમાં પ્રોબ્લેમ શું છે, લાલ લાઇટે સ્ફટિકને લાલ કરી નાખ્યો, એવી રીતના કર્મએ આત્મામાં રાગ ઉત્પન્ન કરી નાખ્યો, તો પ્રોબ્લેમ શું છે, કર્મએ રાગ ઉત્પન્ન કર્યો એમ કયો તો ખરા, ખ્યાલ આવે છે કે નહીં? એવો ક્વેશ્ચન મૂકે છે. आत्मा स्वभावे शुद्ध होवा छता अन्य द्रव्य वडे रागी आदि कराय छे एम कयु छे ते उपरथी एम मानवामां आवे छे के जेवो कर्मनो उदय होय ए प्रमाणे ज तद्रूप जीव ने जे विकार करवो पड़े एवो वस्तु नो स्वभाव छे तो ई मान्यता बराबर छे के नहीं ख्याल आवे क्वेश्चन बहु लांबो छे पण कहेवा शुं मांगे छे કે જેવી રીતના સ્ફટિક ઉપર લાલ લાઇટ નાખી તો સ્ફટિક લાલ થઈ ગયો એવી રીતના અહીંયા કર્મનો ઉદય આવ્યો અને જીવને વિકાર ઉત્પન્ન થઈ ગયો તો કર્મ એ જીવને વિકાર ઉત્પન્ન કરાયો એટલું એમ તો કહો ખ્યાલ આવે છે કે નહીં તો જો આન્સર શું કે છે ના એ માન્યતા જૂઠી છે અને ત્યાં સમયસારમાં જ નીચે આવી રીતના ખુલાસો આપે છે જો નાટક સમયસાર સોરી શું કે છે આ વિષયનો ખુલાસો શ્રી નાટક સમયસાર બંધ દ્વારમાં નીચે મુજબ કયો છે જો આપણે ગાથા પણ લઈ લઈએ જૈસે નાના બરન પૂરી બનાઈ દીઠે જબ ઉજ્જવલ વિમલ મુનિ સૂરજ ક્રાંતિ હૈ ઉજ્જવલતા ભાસે જબ વસ્તુ કો વિચાર કીજે पूरी की झलक सौवरन भांति भांति है तैसे जीव दरव को पुगल निमित्त रूप ताकि ममता सो मोह मदिरा की भांति है भेद ज्ञान दृष्टि सौ सुभाव सादी लीजे तहा साची शुद्ध चेतना अवाची सुख शांति है जो बहुत सरस गाथा छे यहाँ નાટક સમયસારની જો શું કહે છે અર્થ જેમ સ્વચ્છ અને સફેદ સૂર્યકાંત અથવા સ્ફટિક મણી એટલે કે મણી સફેદ મણી ખ્યાલ સફેદ પણ કહેતા એ એકચ્યુઅલી કઈ સફેદ નથી મણી તો ટ્રાન્સપેરન્ટ છે ખ્યાલ આવે મણી તો મણી છે મણીની નીચે અનેક પ્રકારના ડાંક મૂકવામાં આવે તો તે અનેક પ્રકારના રંગબેરંગી દેખાવા લાગે છે જેવી રીતના એ મણી હોય એ મણીની નીચે તમે જુદા જુદા કપડા મૂકો વ્હાઈટ મૂકો તો વ્હાઈટ દેખાય લાલ મૂકો તો લાલ દેખાય જુદા જુદા દેખાય છે અને જો વસ્તુનું અસલી સ્વરૂપ વિચારવામાં આવે તો ઉજ્જવલતા જ જણાય છે અને મણીનું એક્ચ્યુઅલ સ્વરૂપ તમે વિચાર કરો તો મણીનો ખાલી બસ પ્રકાશ એમાં ખાલી ઉજ્જવળતા જ દેખાય છે બીજું એમાં કાંઈ છે નહીં તેવી જ રીતે જીવ દ્રવ્યને પુદ્ગલ તો માત્ર નિમિત્ત રૂપ છે તેની મમતાના કારણથી મોહ મદિરાની ઉન્મત્તતા થાય છે શું કહે છે જેવી રીતના પેલો મણી સ્વભાવથી તો ટ્રાન્સપેરન્ટ જ છે જ્યારે છૂટો હોય ત્યારે પણ અને જ્યારે કપડા પર મૂક્યો હોય ત્યારે પણ આ તો એવું દેખાય છે કે કપડાને કારણે મણી લાલ થઈ ગયો છે ખ્યાલ આવે ને મણી ક્યારે લાલ થતો જ નથી મણી તો પોતાના શુદ્ધ સ્વભાવને કારણે જે નીચે લાલ કપડું મૂકેલું છે તેની લાલાશ દેખાડે છે ખ્યાલ આવ્યો કે નહીં મણી ક્યારે લાલ થયો જ નથી મણી તો ત્યારે પણ પોતાના શુદ્ધ સ્વભાવમાં છે બસ એવી જ રીતે આ જીવ હંમેશા શુદ્ધ જ છે આ તો જ્યારે કર્મનો ઉદય છે ત્યારે કર્મના ઉદયના સંયોગમાં જીવની દ્રષ્ટિ પર તરફ જતા જીવ પોતાની જ યોગ્યતાથી મોહ મદિરાની ઉન્મત્તાની જેમ રાગાદી ભાવરૂપ થઈ જાય છે ત્યાં પેલા કર્મએ કંઈ કર્યું નથી જેવી રીતના પેલો મણી છે એ સ્વભાવથી તો સ્વચ્છ જ છે પણ એની જ યોગ્યતા છે કે જ્યારે કોઈ પણ કપડાની આજુબાજુ આવે તો એ કપડા કલર જેવો દેખાય છે એમાં કપડાએ મણીમાં કંઈ કર્યું નથી એવી જ રીતે જીવની એવી યોગ્યતા છે કે જ્યારે કર્મના સંયોગમાં આવે છે તો પોતે મોહ મદિરાને કારણે પોતે જ અશુદ્ધ ભાવ રૂપે થઈ જાય છે તો પણ ભેદ વિજ્ઞાન દ્વારા જ્યારે હવે ભેદ વિજ્ઞાન કરવામાં આવે અને જીવના સ્વભાવથી વિચારવામાં આવે જેવી રીતના મણીના સ્વભાવથી વિચારો તો એ સ્વચ્છ જ છે એવી રીતના જીવના સ્વભાવથી વિચારવામાં આવે તો સત્ય અને શુદ્ધ ચૈતન્યની વચનાતીત સુખ શાંતિ પ્રાપ્ત થાય છે એટલે કે જ્યારે જીવનો સ્વભાવ વિચાર કરીએ તો જીવ સ્વભાવે શુદ્ધ જ છે. પેલા કર્મનો ઉદય હોય ત્યારે પણ શુદ્ધ છે અને કર્મનો ઉદય ન હોય ત્યારે પણ શુદ્ધ છે. પણ જેવી રીતના પેલા મણીનો એવો સ્વભાવ છે કે કોઈ અન્ય પદાર્થના સંયોગમાં આવતા પોતે જ અન્ય પદાર્થના કલરરૂપ થઈ જાય છે, એવી જ રીતે આ જીવ પણ કોઈ અન્ય કર્મના સંયોગમાં આવતા પોતે જ મોહ મદિરાને કારણે રાગાદી રૂપ થઈ જાય છે અને એમાં દોષ દેખાય છે. પણ ખરી રીતે એનો સ્વભાવથી વિચાર કરીએ તો શુદ્ધ ચૈતન્યની વચનાથી સુખ શાંતિ ઉત્પન્ન થાય છે. જેવી રીતના નિમિત્તાધીન દ્રષ્ટિને છોડીને સ્વભાવની દૃષ્ટિ કરવી એ જ આપણે આ નિમિત્ત ઉપાદાન ચેપ્ટર જે આખું સમજીએ છીએ એનું પ્રયોજન છે. તો આપણે આજે 427 થી લઈને 430 સુધીના ક્વેશ્ચન જોયા. આ 430 ને હજી રિવાઇઝ કરીને આપણે આગળ જોશું. ચાલો જીનવાણી સુધી. હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું દો. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બધાને.